તારીખ 27/2/1988 પૂજ્ય બેનશ્રીના વચનામ્રત બોલ નંબર 322 અને 323 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 249
કેવા પ્રકારનું છે આ વિશે આ બોલનો વિષય છે. જ્ઞાનની દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડતી નથી. દ્રષ્ટિ છે એનો ભેદ પાડવાનો સ્વભાવનું કાર્ય નથી. દ્રષ્ટિનો પરિણમવાનો સ્વભાવ અથવા પોતાનો ગુણ સ્વભાવ જ્યાં પણ પરિણમન કરે ત્યાં ભેદ પાડવાનો તેનો સ્વભાવ છે. અભેદ સ્વરૂપ સાથે નિર્ભેદ સ્વરૂપ સાથે અભેદ ભાવે ભેદ પાડ્યા વિના દ્રષ્ટિ પરિણમી રહી છે ત્યાં ગુણભેદ વિષયગત થતા નથી. દ્રષ્ટિને ગુણભેદ પર્યાયભેદ ધર્મભેદ વિષયગત થતો નથી. જ્યારે કાળે પરિણમતું સાથે પરિણમતું જ્ઞાન એ સાથેનું જ્ઞાન કહ્યું, સાથે પરિણમતું જ્ઞાન વિવેક કરે છે અથવા એમ જાણે છે કે આ ચૈતન્યના ભાવો છે અને આ પર છે. જ્ઞાનનો વિષય સ્વ અને પર બંને હોવાથી તે વિવેક કરે છે. એવો અર્થ એમાંથી ન કાઢી શકાય કે દ્રષ્ટિને વિવેક નથી. એવો અર્થ એમાંથી ન કાઢી શકાય. કેમ ન કાઢી શકાય? કે જે પરનો વિષય કરતો નથી પછી આ પર છે એમ ક્યાં કહેવાનું રહ્યું? એનું તો સ્વસમર્પણ સ્વધર્મની સાથે છે અને એ જ દ્રષ્ટિનો પરમ વિવેક છે. એ દ્રષ્ટિનો શ્રદ્ધા વિવેક પરમ વિવેક છે કે જરા પણ પોતાના પરમેશ્વર પદ સિવાય નિજ પરમેશ્વર સિવાય નિજ પરમાત્મા સિવાય ક્યાંય પણ કોઈનો પણ આશ્રય લેતી નથી. પરમાત્માના ચરણમાં પોતાનું સર્વસ્વ જેણે સમર્પણ કર્યું છે એ દ્રષ્ટિ પરમપદ સાથે લપેટ થઈને અભેદ થઈને રહે છે. એટલે એમને તો આ પર છે કે આ પર નથી એ વિષય કાંઈ એનો કાર્ય કરવાની પદ્ધતિમાં આવતો નથી. એક જ ગુણ એવો છે કે મોક્ષ માર્ગની શરૂઆતથી જગનની કથાથી પૂરેપૂરું સૌનું પરિણમન એનું કામ કરવા લાગી જાય છે અને પ્રયોજનભૂત કાર્ય દરેક ગુણ પોતાનું પ્રયોજનભૂત કાર્ય અધૂરું કરે એના કરતાં પૂરું કરે એ વધારે યોગ્ય છે. સીધી વાત છે, એનો સ્વભાવ જ અધૂરું કામ કરવાનું નથી, અધૂરું પરિણમન કરવાનો એનો સ્વભાવ નથી. તેથી પહેલેથી એ ગુણ એ રીતે કામ છે. જ્ઞાન વીપ કરે છે કે આ ચૈતન્યના ભાવ છે, સાથેનું જ્ઞાન પરને પોતામાં, પરને જાણતા પરને પોતામાં ભેળતું નથી, પરને પરના સ્થાનમાં જાણે છે, પરને પર તરીકે જાણે છે, અને તેથી પરને જાણવાનો એને દોષ લાગતો નથી. પર સન્મુખ થવાનું વિભાગ બીજી વાત છે, પરનું જાણવું તે બીજી વાત છે. વિવેક કર્યો છે કે આ ચૈતન્યના ભાવો છે અથવા આ સ્વભાવના ભાવો છે, આ આત્માના ભાવો છે અને આ પર છે. એ જ્ઞાનનું પરિણમન એવા પ્રકારે પરિણમે છે, દ્રષ્ટિનું પરિણમન એવા પ્રકારે પરિણમતું નથી. મનનું પરિણમવાનો પોતપોતાનો વિશિષ્ટ પ્રકાર છે, પોતાના ગુણ અનુસાર બંને પરિણમે છે. અમુક જ્ઞાન અધૂરું છે એ વાત સ્પષ્ટ છે, તો પણ એની જાતિ સમ્યક જાતિ છે, કેવળ જ્ઞાનની જાતિ છે, જાતિ બદલાયેલી છે, તેથી તે જ્ઞાનમાં વિભાવ ઘટતો જાય છે, પરસન્મુખતા એની ઘટતી જાય છે, અને સ્વભાવમાં આવવાનો ઉપયોગ ઉપર ઉપરના ગુણસ્થાને વધુ ને વધુ સ્વભાવમાં આવવાનો ઉપયોગ એનો થતો જાય છે. એને તો પહેલા જ્ઞાનથી, જ્ઞાન લક્ષણ દ્વારા પોતાનો જ્ઞાન સ્વભાવી આત્માને ઓળખવાનો છે. પહેલું એને ઓળખાણ કરવાનું છે, પહેલું એને સ્વસ્વરૂપનો નિર્ણય કરવાનો છે, અને એ સ્વસ્વરૂપનો નિર્ણય થતા એના પરિણામ સ્વભાવ સન્મુખ થશે, એનું દર્શનનો એકદમ ગણી જશે, અને સ્વભાવ સન્મુખના પરિણામમાં જ્ઞાનમાં એનું મૂલ્યાંકન થશે કે મારું પરમ તત્વ કેટલું જ્ઞાન છે, અને એનું જ્ઞાનમાં મહિમા આવશે. શેમાં મહિમા આવશે? જ્ઞાનમાં એનો મહિમા આવશે. રાગમાં આવશે એ સાધારણ વાત છે, પણ જ્ઞાનમાં આવશે તે અસાધારણ વાત છે. જ્ઞાનમાં આવવા વિના રાગથી મહિમા તો ઘણા કરે છે, કે આત્મા મહિમા કરવા જેવો છે, આત્માના ગુણ મહિમા કરવા જેવા છે, આત્માની અધ્યાત્મ પર્યાયો મહિમા કરવા જેવી છે, એટલે એનો રાગ કર્યા કરે છે. પણ જ્ઞાનમાં એનું જેવું જેટલું જેવડું સામર્થ્યવંત મહેમાનવંત સ્વરૂપ છે એટલું જ જ્ઞાનમાં આવી જાય, પ્રતિભાસમાં આવે, એનો ભાવ ભાસે, ત્યારે એને જ્ઞાનમાં કેટલું મહેમાનવંત છે એ જણાય, એ જ્ઞાનમાં એનો મહિમા થયો, એનો મૂલ્ય થયું, અને ત્યારે પરિણામનો કોઈ બીજી રીતે કામ કરવા લાગે છે. પહેલું મોક્ષો એ તો ઓળખાણ કરવાની છે, એ ઓળખાણ થતાં જે જ્ઞાનમાં એનો મહિમા આવશે તે જ્ઞાનમાં એક સ્વરૂપ નિર્ણયનું જ્ઞાન બળ પણ પ્રગટશે. જ્ઞાનની મુખ્યતા હોવાથી અને પુરુષાર્થ જલ્દી સહેલાઈથી સમજાવી શકાતો નહીં હોવાથી એને જ્ઞાન બળ કહેવામાં આવે છે. પણ ત્યાં પુરુષાર્થ પણ ચૈતન્ય વિજયની સ્ફૂર્ણા થઈ ગઈ, એટલે પુરુષાર્થ ત્યાં ચાલુ થયો. એ પુરુષાર્થ આગળ વધીને પોતાના સ્વરૂપનો અનુભવ થાય એટલું જોર પકડશે, એટલું બળવાન પણ પ્રગટશે. ત્યારે તે સ્વાનુભવના કાળમાં જીવો આત્મા પરમાત્મા પરમ સ્વરૂપ પરમાત્મા અનુભવ ગોચર પોતે થયો કે હું આવો જ પરમાત્મા છું, તેવી જ પ્રતીતિ આવી જશે. જે અનુભવમાં આવ્યો તે જ પ્રતિ આવી જશે, અને એ પ્રતિ આવી એનું નામ સમય દર્શન થયું, એને દ્રષ્ટિથી એમ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ સ્વગ્રહ નહીં, નિર્વિકલ્પ સ્વ સ્વરૂપ નહીં, નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ, નિર્વિકલ્પ પ્રતિ થઈ, એ સમય દર્શન છે. એ સ્વામિભાવના કાળમાં સાથોસાથ ઉત્પન્ન થાય છે, ત્યારથી એ ગુણ પૂરેપૂરો સૌનું કામ કરવા લાગી જાય છે, પ્રયોજનભૂત કામ કરવા લાગી જાય છે, અને તેથી એની વિશિષ્ટતા મોક્ષ માર્ગને વિશે ગણવામાં આવે છે. ચર્ચા થઈ ને સમય દર્શનની પૂજા છે, સમય જ્ઞાનની પૂજા છે, અને સમય ચારિત્રની પૂજા છે. પૂજાના પુસ્તકમાં છે, ત્રણ જૂની છે અને ત્રણે ભેગી પણ છે. રત્નત્રયની ત્રણે ભેગી છે અને આ એક એક રત્નની જુદી પણ છે. તો સમય જ્ઞાન તો હજી અધૂરું જ્ઞાન છે, એ 324 માં લેશે, એનો તો ફેર છે. પૂર્ણક્ષાયી છેલ્લી લીટી છે. પૂર્ણક્ષાયી જ્ઞાનમાં અને ખંડાત્મક ક્ષાયોક્ષમય જ્ઞાનમાં અનંતો ફેર છે, અનંતમાં ભાગે છે. તો જે ગુણ અનંતમાં ભાગે પરિણમ્યો એની પણ પૂજા, કેમ કે સવળ પરિણમ્યો. જેમ કોઈ નવો નવો જીવન માર્ગમાં પ્રવેશ કરવા આવે તો એને આદર કરવામાં આવે, આવો ભાઈ આવો આવો, તમે સારું થયું આ બાજુ આવતા થયા, શું કહે એને, તમે આ માર્ગમાં આવવાનો વિચાર કર્યો, બહુ સારો વિચાર કર્યો. એને એટલો બધો સપોર્ટ કરવામાં આવે છે કે જૂનાને એટલું નથી કરવામાં આવતું, એટલું નવાને કરવામાં આવે. તો સમય જ્ઞાન થયું, આત્મા ઘણું જ્ઞાન ગયું કે તારી પૂજા કરીએ. આત્માનું ચારિત્રને ભાગે છે, યથાખાત ચારિત્રની પાસે સ્વરૂપાચરણ ચારિત્ર તો અત્યંત જઘન્ય ચારિત્ર છે. એટલું બધું જઘન્ય ચારિત્ર છે કે એને ચારિત્રનું નામ દીધું છે એ બહુ ઓછા જાણે છે. નૈવત ચારિત્ર ગણીને એને બહુ નામ દેતા નથી, એની પ્રધાનતા કરતા નથી, મુખ્યતા કરતા નથી. તો પણ એ સમ્યક ચારિત્ર છે, એની પૂજા છે. ત્યારે સમ્યક દર્શન તો પૂરેપૂરું શુદ્ધ થઈને પરિણમ્યું છે, એની પૂજા હોય એમાં તો શું નવીન છે. એની પૂજા તો હોય, દુરાની પૂજા છે તો પણ જાતે ફરી એટલે એની પૂજા કરે છે. તો પૂરું પરિણામે એની પૂજા ન કરે, આ તો ગણિત નો સીધી રીતે સમજાય. વિશેષ મહત્વ છે એનું, કારણ એ છે. અને બીજા ગુણોમાં નિમિત્ત થવાનું પણ વિશેષ એક નિમિત્તત્વ પણ એમાં રહેવું છે, એ જોઈને એને મૂળ ધર્મ કહેવામાં દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડવા ઉભી રહેતી નથી. શ્રદ્ધા છે એ એવી રીતે વિચરાઈ જાય છે અખંડ ચૈતન્યની સાથે, કે એ ચૈતન્યની અખંડતા સાથે એને સંબંધ રાખે છે, ભેદો સાથે દ્રષ્ટિને સંબંધ રહેતો નથી, એની સાથે એ સંબંધ પામતો નથી. એનું કોઈ કાર્ય છે અને એ પણ જ્ઞાન પણ એની દ્રષ્ટિને અનુકૂળ પરિણમન કરે. અખંડ ચૈતન્યની સાથે અખંડ ભાવ ધારણ કરે ત્યારે એને શ્રદ્ધા જ્ઞાનની મૈત્રી કહેવામાં આવે છે. ખંડ પાડે ત્યાં સુધી જ્ઞાનને પ્રવૃત્તિને અનુમોદવામાં આવતી નથી. અખંડ છે, જેનો મહિમા અખંડિત છે, જેનો પ્રતાપ અખંડિત છે, એને અખંડ ભાવે અનુભવ કરે. શા માટે એમાં અખંડ ખંડ કરે છો, એમાં એના એમાં ભેદ શા માટે જો છો? ભેદ જોવાનું કોઈ પ્રયોજન નથી. અભેદ ભાવે જ્ઞાનને પણ અનુભવવું તે જ પોતાના સ્વભાવને અનુકૂળ છે. ખંડ ખંડ પાડવો તે પણ એને અનુકૂળ જ નથી. વિવેક કરે છે તો પણ ત્યાંથી ઘટતો જાય છે, એ ઉપયોગ એનો સમેટ આપતો જાય છે પ્રગતિનો. અને સ્વરૂપમાં લીન થઈને રહેવું પોતાને છોડી દે છે. પ્રણમાનો સ્વભાવ તો અખંડ પણ પ્રણમાનો એનો સ્વભાવ છે. પણ ઉલટું કાર્ય કરે ત્યારે પૂરેપૂરું ઉલટું કરે, સૂતું કરે ત્યારે પૂરેપૂરું સૂતું કરે. પૂરું ઉલટું કરે તો એનું ફળ પણ ઘણું વિપરીત છે, અથવા ઘણું દુઃખદાયી છે કે વિગત માલીને પડે. એટલું પૂરું ઉલટું થાય કે ક્રમશઃ અધોપતન થતાં થતાં એ વિગત માલીને પડે. ફળ પણ એટલું આકરું છે, પૂરું ઊંટું છે પણ ફળ પણ એટલું આકરું છે. પૂરું સ્વરૂપું થાય તો એનું ફળ પણ એટલું ઊંટું છે કે સિદ્ધ પદને એ પામે. બે છેડા છે, એક આ બાજુનો છેડો છે ને એક આ બાજુનો છેડો છે. દ્રષ્ટિ એવા પરિણામ ન કરે કે આટલું તો ખૂબ અને આટલી કચાશનો છે. પોતાનું પોતાના પરિણામમાં કેટલું ખરું કેટલું આવું એ જોવાનું કામ દ્રષ્ટિનું નથી. એનું સમય દર્શન જોવે નહીં. દ્રષ્ટિનું એ ખરું નથી, એ ધર્મ નથી, એ કર્તવ્ય નથી, એનું કાર્ય નથી કે આટલું પરિણામ સરળ છે, આટલી નિર્દોષતા પ્રગતિ છે, આટલી વિતરાગતા પ્રગતિ છે અને આટલી કચાશ રહી છે એટલે રાગ રહ્યો છે. જેમ કેળીમાં જેટલી કચાશ તેટલી ખટાશ અને જેટલી પાકી તેટલી મીઠી, શ્રીમદજી આ દ્રષ્ટાંત એમ. જીવના પરિણામમાં પણ જેટલી કચાશ એટલો રાગ, એટલી ખટાશ એટલો દોષ, અને જેટલો પરિણામ શુદ્ધ થયું છે એટલું પાકું થયું છે, પાકું થયું છે એટલું શુદ્ધ થયું છે. એમાં શાંતિની મીઠાશ છે, એમાં આનંદની મીઠાશ છે. એટલે એ કહે છે કે દ્રષ્ટિ એવા પરિણામ ન કરે કે આત્મ તો ખરું. જેટલું કચાશ છે, જેટલો આગામી ભાવ છે, જેટલું પર્સનલ પણ છે, એને જ્ઞાન સમર્થન કરતું. જ્ઞાનનું સમર્થન સ્વભાવવાદીના પરિણામને છે, જ્ઞાનનું સમર્થન વિભાવને જરા પણ નથી. એ જ્ઞાનનો વિવેક છે. પણ જાણે છે એટલું જાણવાનું અને એ પ્રકારે જાણવાનું કામ જ્ઞાનનું છે, શ્રદ્ધા મૂળ નથી. એવી રીતે જ્ઞાનમાં સ્પષ્ટ જણાતું હોવાથી પોતે પોતાના દોષનો અભાવ કરતો જાય છે અને પોતાના ગુણની પ્રાપ્તિમાં વૃદ્ધિ થતો જાય છે. કેમ કે જ્ઞાનમાં આ પ્રકારનો વિવેક છે. હા, જ્યાં સુધી સમય દર્શન નથી થયું ત્યાં સુધી પૂરેપૂરી ઉલટી છે. દ્રષ્ટિ તો પૂરેપૂરી ઉલટી છે, પણ એમાં તીવ્રતાનો ફરક પડે છે. મિથ્યાત્મ તીવ્ર થાય, વિરોધ સુધી પહોંચે. મિથ્યાત્મ મન થાય તો નિર્ણય થવાનો અવકાશ થાય, સ્વરૂપ નિશ્ચય થાય, સ્વરૂપ નિશ્ચિતતા અધિભૂત થાય તો ઉપશમ થઈ જાય. એવી પરિસ્થિતિ ઊભી થાય તો એને શું સમય દર્શન ફરતે, પ્રથમમાં પ્રથમ જે સમ્યક દર્શન પ્રગટે છે એને ઉપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. તો એનો દર્શન મોહ દબાઈ જાય, એટલો દબાઈ જાય કે દર્શન હૃદય જ ન રહે એવી સ્થિતિ એ પહોંચી શકે છે. મોક્ષ પણ દૃષ્ટિ લીધે છે એટલે એને કોઈ કાર્ય નથી થતું એવું નથી, એનું કાર્ય પણ દર્શન પ્રત્યે અને જ્ઞાન પ્રત્યે બરાબર થઈ શકે છે. જ્ઞાનના સ્વરૂપને ઓળખવાનું કામ છે, જ્ઞાનના સ્વરૂપનું મૂલ્યાંકન કરવાનું કામ છે અને જ્ઞાનના સ્વરૂપનું મહિમા કરવાનું કાર્ય છે. એમ થતાં મૂળ જ્ઞાનનું પરિણમનભૂત દર્શનો ઉપર પણ નિમિત્ત પડે છે, દર્શનોના પરિણમનમાં પણ એ નિમિત્ત પડે છે અને દર્શનનો દબાતો દબાતો એટલો દબાઈ જાય છે કે એક વાર પૂરેપૂરો ઓક્ષમ થઈ જાય છે અને એને સમ્યક દર્શન ત્યાં પ્રગટ થઈ જાય છે. એ તો પછી ગુણ સર્વો થઈ ગયો ને, જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં એ ગુણ સંતાન છે એ સર્વો થઈ ગયો. અખંડતા અખંડતા એ એનો ગુણ સ્વભાવ છે, ખંડિત પણ તો અવળા કે અવળામાં ક્યાં એનો ગુણ સ્વભાવ છે જ નહીં છે, એમ થઈ શકે છે. એટલે જે જીવ સમૂહ દર્શન પામવાના નજીક નજીકના પરિણામ તરફ ઉત્તરો ઉત્તર ક્ષણે આવી રહ્યો છે તે જીવ સમૂહ સિદ્ધાંત પ્રત્યે સમૂહ જ્ઞાન પ્રત્યે અને પોતાના સ્વભાવ પ્રત્યે આગળ વધી રહ્યો છે એમ કહેવામાં આવે છે. એનું નામ મોક્ષુજીવ કહેવામાં આવે છે. એનું નામ મોક્ષુજીવ કહેવામાં આવે છે, બાકી નામ માત્ર મોક્ષુજીવ છે, ખરેખર મોક્ષુજીવ નથી. એમ સમજ, જેમ નામ માત્ર જૈન છે કે અમે તો અત્યારે જૈન નથી, અમારા બાપ દાદાના જૈન છે, ગર્ભગૃહ મંદિર કહેવામાં આવે છે કે અમે તો ગર્ભમાં આવ્યા ત્યારથી જૈન છે, નામ માત્ર અળવી ભાષામાં વાત કરતા કે કોથળા ઉપર નામ લખવાય સાકર અને અંદર બધું હોય કર્યાથી, તો કર્યાથી કઈ મીઠું થાય, કરવું ઘટીને કઈ મીઠું થઈ જાય ને, કોથળા ઉપર નામ લખવા છે કઈ અંદરનો માલ કઈ ફરી જાય, નામ જૈન પાડે કે નામ મુમુક્ષુ ગણાય એટલે મુમુક્ષુ થઈ જાય કે જૈન થઈ જાય એવું કાંઈ છે. એ તો નામ માત્ર તો નામ પાડવાનો વ્યવહાર છે, વ્યવહાર જૂઠો છે, ઉપચારે વ્યવહાર જ કહેવાય છે. પણ એમાં જે નામ વિક્ષેપ છે, નામ છે એ વિક્ષેપના વિષયમાં જાય છે. તો નામ વિક્ષેપનો અર્થ એવો ત્યાં કર્યો છે કે જેમાં જે ગુણ ન હોય છતાં એવું નામ કાઢે એનું નામ નામ વિક્ષેપ. નામ તો ભાવ નિક્ષેપ છે, જેવા ગુણ હોય જેવા ભાવ હોય એવો કહે તે ભાવ નિક્ષેપ છે. અરે અજાણ્યો હોય તો 10 રૂપિયા એનો આપે, રસ્તામાં કોઈ અજાણ્યો માણસ મળે, મારું નામ લક્ષ્મીચંદ છે અને હું લાખોપતિ છું, 10 રૂપિયા ઓછીને આપો ને જરા, પછી તમારા ઘરે હું પહોંચાડી દઈશ, તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. તો કે એ વાત સાચી છે પણ 10 રૂપિયા તો હું તમને ઓળખું ત્યારે આપો, તમે મને ઓળખો એથી હું આપી દઉં, હે એવું કંઈ કરતા જુદો જુદો પરિણામનો પ્રકાર છે મોક્ષ માર્ગ ને વિષય જ્ઞાન દશામાં એનું નિરૂપણ થયું. 323 જ્ઞાનીની દશાનો વિષય છે. અને તે શાંતિથી ભેટા મહિના આજે પણ છે. 1923માં ગુરુમાં શાંતિથી વાત કરે છે. 322માં શ્રદ્ધા અને જ્ઞાનની વાત કરી અને 323માં એ વિજ્ઞાનની શાંતિની વાત કરે છે. અને ગુણ ફેટા છે ને સમુદ્ર જુદા જુદા ગુણથી એના સ્વરૂપને વર્ણવવામાં આવે છે. એટલા માટે વર્ણવવામાં આવે છે કે જીવની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના વિશેષ થાય અને એમાં ગુણ પ્રગટાવવાની એને પ્રેરણા મળે. જેને શાંતિનો સ્વાદ ચાખ્યો છે તેને રાગ પાલવતો નથી. આ એની શ્રદ્ધામાં અથવા રૂચિમાં એવી વાત છે કે જેને શાંતિનો સ્વાદ ચાખ્યો છે, શાંતિનો લાભ જેને મળ્યો છે, સ્વરૂપ શાંતિનો આત્મશાંતિનો જેને અનુભવ થયો છે તેને રાગ બિલકુલ થોડો પણ પાલવતો નથી, થોડો પણ એને પોસાતો નથી. પાલવતો કે પોસાવો, પોસાવો થવો અને રાગ પોસાતો નથી. મનની શાંતિ એ જુદી ચીજ છે અને આત્માની શાંતિ એ તદ્દન જુદી ચીજ છે. મનની શાંતિ છે એ મંદરાગરૂપ છે અને મંદરાગરૂપ શાંતિ એ વાસ્તવિક શાંતિ નથી પણ એક પ્રકારની અશાંતિ છે. અશાંતિ છે એ શાંતિ નથી. અહીંયા ગુણ થાય એ જરા ધ્યાનમાં લેવા જેવો વિષય છે. ધર્મક્ષેત્રમાં આવતા કષાયની મંદતાના પરિણામ થવા સંભવ છે અને કષાયની મંદતાના પરિણામ થતા જીવને માનસિક શાંતિ ઉપજે અને એમાં એ સંતોષાઈ જાય કે ચાલો આપણને હવે કાંઈ આકુલતા થતી નથી. પહેલા આવા પરિણામો નહોતા થતા ત્યારે આકુલતા થતી હતી અને હવે આવા પરિણામ અમુક પ્રકારના નથી થતા પણ અમુક પ્રકારના થાય છે માટે આકુલતા નથી થતી અને શાંતિ રહે છે. તેથી માનસિક શાંતિમાં સંતોષ આવું એ માનસિક શાંતિમાં અટકવાનો અપરાધ છે. ગુણ નથી પણ એ અપરાધ છે, અટકવું તે અપરાધ છે. અટકવું તે અપરાધ છે, રોકાયું તે અપરાધ છે. જ્યાં સુધી પોતાનું જીવનપૂર્ણ સ્વરૂપ છે બસ બિલકુલ એવી સદ્રશ દિશા ન પ્રગટ થાય ત્યાં સુધી ક્યાંય પણ અટકવું નહીં એવું જિનેશ્વર દેવનું ફરમાન છે. આ એક ફરમાન યાદ રાખવું કે મારે ક્યાંય અટકવા જેવું નથી. જેને પૂર્ણતાને લક્ષી શરૂઆત થાય છે એ તો પૂર્ણતા થાય ત્યાં સુધી અટકતા જ નથી. એને સમય દર્શન થાય તો અટકતા નથી, ભણવું આવે તો અટકતા નથી, ક્યાંય અટકતા નથી. પણ જેની શરૂઆત યથાર્થ પ્રકારે થઈ નથી એટલે કે પૂર્ણતાને લક્ષે થઈ નથી, પૂર્ણતાને લક્ષે થઈ નથી એટલે કે યથાર્થ પ્રકારે થઈ નથી, એવા જીવ કોઈ ને કોઈ પ્રકારે અટકી જાય છે. અને એ અટકવાના પ્રકાર પરિણામ આશ્રિત પરિણામના છે, અનેક પ્રકાર છે, એમાં ક્યાંય અટકવા જેવું નથી. દર્શન બહુ વિશેષ તીવ્ર થાય છે એટલે એને અપરાધ ગણવામાં આવે છે, મોટો અપરાધ છે. શરૂઆત ખોટી થઈ છે, શરૂઆત સાચી નથી થઈ, એટલો લક્ષ્ય નથી. પૂર્ણતાનું લક્ષ્ય નથી એટલે બરાબર લક્ષ્ય નથી એટલે અટકે અટકે ને અટકે જ. પૂર્ણતાનું લક્ષ્ય ન હોય તો અટક્યા વગર રહે નહીં. એટલે એની જે માસ્ટર કી છે એ આ છે, કેમ કે અટકવાના પ્રકાર અનેક છે. તું કેટલા ગોખી ગોખીને યાદ રાખીશ, અને એટલા પછી તો યાદ રાખેલું સાંભળ્યો શું કામ છે. એટલે એને એક મુખ્ય વાત સિદ્ધાંત આપી દીધો નિષ્કારણ કરુણાથી શ્રી ગુરુએ, કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે, નહીતર તારી અવાસ્તવિક એટલે કલ્પના નહીં શરૂઆત છે. અવાસ્તવિક નો અર્થ કલ્પના અને વાસ્તવિક એટલે કલ્પના રહી છે યથાર્થ. તો કલ્પના એ ચડેલો છે તો દુઃખી થવાનો છે, આજે નહીં તો કાલે દુઃખી થવાનો છે. એ માર્ગ નથી પણ માર્ગ થઈ જાય છે, તેથી ત્યાં લાલ બધા ક્યાં એ તકવાદી હું નથી. મન તો જડ છે પણ મનના આશ્રયે મનના નિમિત્તે જે સ્વતંત્રપણે પરિણામ કરે છે પોતાના ઉપાદાનથી, નિમિત્તની અંદર કોઈ ને કોઈ એના બાહ્ય ક્રિયા હોય છે, મન વચન કાયાની એવી ક્રિયા હોય છે જેને શુભયોગની ક્રિયા, શુભયોગની ક્રિયા કહેવામાં આવે છે. આત્મા પોતે ઉપાદાન, નિમિત્ત પણ એ શુભ યોગની ક્રિયા. બહારમાં જે શુભયોગની ક્રિયા કરે, પૂજા કરવા બેઠો, પૂજા સારી રીતે બોલે, શાસ્ત્ર વાંચન સારી રીતે કરે, યાત્રા કરે, દાન કરે, નામ સ્મરણ કરે, ઉપવાસ કરે, અનેક પ્રકારે શુભયોગની ક્રિયા કરે, તપશ્ચર્યા કરે, વ્રત સંયમ અંગીકાર કરવાના પરિણામ કરે, અનેક પ્રકારે કરે. એનો કેમ સદુપયોગ કરવો, એને વિચાર વિવેક કરીને કેવી રીતે સંજ્ઞાન વિશે આવવું, એ વિચાર કરવાની એને શક્તિ મળે છે. જ્યાં સુધી વિચાર કરવાની શક્તિ નથી ત્યાં સુધી તો જીવનું કાંઈ પુરુષાર્થના માર્ગમાં ચાલતું નથી. કાંઈ શું કરે, ત્યાં મન નથી ત્યાં શું કરે. તો મનોમાં કાંઈ એને નુકસાન નથી, કાંઈ ગુનો નથી, પોતાનો એને લાભનું કારણ છે, એટલો વિકાસ થયો છે એને જ્ઞાનનો, સમજણનો. પણ એ સમજણની શક્તિ મળી, સમજણની શક્તિ આવી, એનો સદુપયોગ કરે તો એનો લાભ મળે, એનો દુરુપયોગ કરે તો એનું નુકસાન જાય. માણસની પાસે 100 રૂપિયા છે, હવે એને દારૂની બાટલી ખરીદવી હોય તો ખરીદી શકે, એને સમયસર ખરીદવું હોય તો ખરીદી શકે, એને ક્યાં વાપરવી નોટ એના ઉપર આધારિત છે. મન તો ભાઈ હવે એનો વિચાર કરીને કેવી રીતે સદુપયોગ કરવો એટલું જોવાનું છે. રુચિ દોરવી જાય છે, રુચિ એને દોરવી જાય છે. એટલા માટે કે પ્રથમમાં પ્રથમ તું તારા સ્વરૂપની જિજ્ઞાસા કર, મનની રુચિથી ગુણથી પ્રગટતા સુખની રુચિથી, મનથી પ્રગટતા સુખની રુચિ નહીં પણ ગુણથી પ્રગટતા સુખની રુચિને લીધે તું તારા સ્વરૂપની ઓળખાણ કર, તપાસ કર, જિજ્ઞાસા કર. તો તારું મન છે એ દિવી ઉલટી ખોટી દિશામાં દોરવા જશે ને, બહુ વ્યવસ્થિત માર્ગ એકદમ પદ્ધતિસર, સિસ્ટમેટિક એવી સિસ્ટમ છે, અફલાતુર સિસ્ટમ છે. આવી સિસ્ટમ ક્યાંય નથી, પદ્ધતિ ક્યાંય નથી, એટલી સરસ પદ્ધતિ છે. પોતાને પોતાનું હિત સુધરે એ પદ્ધતિ ગ્રહણ કરે, અંગીકાર કરે તો બીડો પાર છે. સહજ માત્રમાં હિત થાય એવું થાય, અને નહીતર અહિત પડખું એવું છે કે એ ચક્કરમાં તો ફસાયેલો છે. શંકર છે, જેવી શાંતિનો સ્વાદ ચાખો સમય દ્રષ્ટિ, પ્રથમ સ્વાનુભવના કાળમાં પોતાની આત્મિક શાંતિનો સ્વાદ અનુભવ કરે છે, આ સ્વાદ લે છે, અને પૂરી શાંતિ નથી એટલે એને નમૂનો ચાખવા મળ્યો છે એમ કહ્યું. નમૂનો ચાખી લીધો, ઊંચામાં ઊંચી ચીજનો નમૂનો ચાખી લીધો. પછી રાગ છે એને ખડ જેવો લાગે છે, ઊંચામાં ઊંચી મીઠાઈ ખાધા પછી કોઈ ખડ ખવડાવે, ખોળ ખવડાવે તો નહીં, એ ખોળ એને ભાવે નહીં. હું જોઈને કોઈને ફળ ભાવે છે કે ખડ ભાવે છે તો એને ઓલી મીઠાઈ ખાધી છે, ત્યાં ઊંચી કુટીની મીઠાઈ ખાધી છે, ચાખી છે, એ વાત નથી એમ છે. સુગાની દીકરો એ વાત એ છે કે ઘણો દુઃખ છે રાગમાં, તો ઘણો દુઃખ છે મિથ્યાત્વ સહિતના રાગમાં, તો ઘણો દુઃખ છે, ભઠ્ઠી જેવું દુઃખ છે. મૂળ કષાયનો રાગ હોય તો પણ એ ભઠ્ઠી જેવું દુઃખ છે, ચાહે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ જાયને રાગ થાય તો પણ ભઠ્ઠી જેવું દુઃખ છે. એ ક્યારે કહ્યું કે એમને શાંતિનો સ્વાદ ચાખ્યો ત્યારે, સરખામણી એ નહીતર તો એ દુઃખ દુઃખ તરીકે બહુ વાત સમજાતું નથી. રાગમાં દુઃખ છે, રાગમાં મલિનતા છે, એમ વિષ્ઠાની મલિનતા કોઈ ચાહતું નથી, ઈચ્છતું નથી. થોડીક હોય તો ગમે એવું પણ ત્યાં નથી, એમ થોડોક રાગ હોય તો પણ મલિનતા છે માટે ઈચ્છવા યોગ્ય નથી. અને એમાં વિપરીતતા છે, પોતાના સ્વભાવથી વિરોધી સ્વભાવ પણ છે, અથવા પોતાના સ્વભાવને ઘાતે એવો એનો સ્વભાવ છે. તો પોતાને ઘાતે એનો વિશ્વાસ કરે એ કેવી રીતે બની શકે એ અમને પોસાતો નથી. અમને એ વાત પોસાતી કે આ તો અમારો ઘાત કરનાર છે, રામ છે તો અમારો ઘાત કરનાર છે, કષ્ટ છે. 108 નંબર આખા દિવસમાં બધા એમ કે છે, એમાં કોઈ વિશિષ્ટ વાત નથી. મોક્ષ હેતુ ત્રિવધાનાથ હું શબ્દ આપ્યો છે. મોક્ષનું જે કારણ છે એને આ ઢાંકી દેનારો ભાવ છે. મોક્ષ હેતુ તિરોધાનાથ, બંધત્વાત સ્વયં એવ છે, અને પોતે સ્વયં બંધ સ્વરૂપ હોવાને લીધે આપણે શ્લોક આવી રીતે મોક્ષ હેતુ તિરોધાઈ ભાવત્વાત તત્ નિષિધ્યતે. મોક્ષ હેતુનો એ તિરોધાન કરનારો, ઢાંકી દેનારો હોવાથી એનો નિષેધ કરવામાં આવે છે. આચાર્ય ભગવાનનો પ્રશ્ન છે, એના ઉપર આજ બધી ટીકા કરે છે. અહીં કોઈ જાણશે કે શુભ અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી, તેમ વર્જવા યોગ્ય પણ નથી. શુભ અશુભ કરવું નહીં અને ત્યાગવું પણ નહીં, કરવું નહીં અને છોડવું નહીં, તેનો ઉત્તર આમ છે કે વર્જવા યોગ્ય છે, એટલે ત્યાગ કરવા યોગ્ય છે. શુભાશુભ બંનેનો ત્યાગ કરવા યોગ્ય છે, કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થકું દુષ્ટ છે. વ્યવહાર ચારિત્ર અશુભાવ ઉપર ઉચ્ચાર ના આવે, વ્યવહાર ચારિત્ર શુભાવ ઉપર ઉચ્ચાર આવે. તમને દ્રષ્ટિનો અશુભાવ છે અને વ્યવહાર ના કહેવાય, મોક્ષ માર્ગના શુભ ભાવને વ્યવહાર કહેવાય છે. કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થતું દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે, તેથી વિષય કષાયની માફક એટલે અશુભ ભાવની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે. તત નિષિદ્ધ તે અંતરમાં ભગવાનના દર્શન કરવા એમ કહે છે. અંતરમાં પરમાત્મા વિરાજમાન છે એના દર્શન કરવા એમ કે છે, એ સાચા દર્શન છે. પેલા દર્શન તો અનંતવાર કર્યા છે, ખરેખર ક્રિયા નથી, ક્રિયાવાળા છતાં ખરેખર ક્રિયા જ નથી. એ તો ત્યારે ક્રિયા છે કે જયારે એના ઉપરથી લેપુકરણ ભાવાર્થ કરે છે. આખા કળશનો કે કોઈ જે ક્રિયારૂપ હેતુ પણ પામે છે, જ્ઞાન દર્શન નથી પણ ક્રિયારૂપ હેતુ પણ પામે છે. તો અત્યારે તો ક્રિયાના ઠેકાણા નથી, પણ આ ક્રિયારૂપ હેતુ પણ પામે છે. તે હેતુપણામાં મગ્ન થાય છે, એ ક્રિયામાં એ મગ્ન થાય છે કે અમે મોક્ષ માર્ગ પામ્યા. શું જાણીને મગ્ન થાય છે કે અમે તો મોક્ષ માર્ગ પામ્યા, અમે દીક્ષા લીધી, જે કાંઈ કરવાનું હતું તે કર્યું, મનુષ્ય ભાવમાં ચારિત્ર લેવાનું હતું, દીક્ષા લેવાની હતી, અમે લીધી. તેથી તે જીવોને સમજાવે છે આચાર્યદેવ કે એવો યતિપણાનો ક્રિયાપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવો, એમ કહેવાય છે. આ ક્રિયા છોડો તો સૌને અશુભ કરવી, એમ કહી કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવો. તમારો કહેવાનો આશય એ છે કે તમે તમારા શુદ્ધ પરમાત્મ તત્વને અનુભવો, એમ કહેવા માટે આ કહીએ છીએ. અશુભમાં લઈ જવા માટે કહેતા નથી. કયા હેતુ છે આ માર્ગમાં આવ્યો, ધર્મના ક્ષેત્રમાં શું કરવા આવ્યો, વધારે દોષિત થવા કે દોષ છે એટલા પણ કાઢવા આવ્યો? સીધી વાત એ છે. શાંતિ મુખ્યતાથી વિષય લીધો છે, જ્ઞાન દિશા. જે જ્ઞાની શાંતિ નો સ્વાદ ચાખ્યો છે, જેને એટલે જે જ્ઞાની પોતાના સ્વરૂપની શાંતિનો સ્વાદ ચાખ્યો છે, તેને રાગ બિલકુલ પાલવતો નથી. કેમ કે રાગને સારી રીતે ઓળખે છે કે આ અમારો ઘાતક છે, આ મલિન છે અને સ્વયં દુઃખદાયી છે, એમાં કાંઈ સુખની ગંધ પણ નથી. જ્ઞાની પરિણતિમાં એટલે પોતાની પરિણામ ધારામાં વિભાવથી દૂર ભાગે છે, તે વિભાવથી દૂર જવા ચાહે છે, અથવા નિરંતર એમનો એવો પ્રયત્ન રહે છે કે વિભાવથી દૂર જવું, રાગથી દૂર જવું, એવો એમનો પ્રયત્ન રહે છે. રાગથી દૂર જવાના પ્રયત્નમાં આ કાળે રાગ રહી ગયો છે, તેથી દૂર જાય છે એ દ્રષ્ટિકોણથી એમને જોવાય છે, તેમ રાગ કરે છે એવા દૃષ્ટિકોણથી એમને જોવામાં આવતા. વૈશાખનું ચૈતર વૈશાખનો ખરો તપતો સ્વરૂપ હોય તો પણ ઠંડો ભવન આવે, એને તડકો ન દેખાય કે તડકો મારા ઉપરના ગરમી આપે છે એવું ન દેખાય. એવું વર્ષનો ડબલો અને બીજી બાજુ ઉભી હોય કે જ્યાંથી તાપ આપતો હોય, તે બંને વચ્ચે બંને વચ્ચે ઉભો માણસ અમુથી દૂર ભાગતો બરફ તરફ ઢળાય છે. સ્વાભાવિકપણે શું કરે, બંને બાજુ જાય કે બરફ બાજુ જાય? એક બાજુથી શીતળતા છે, એક બાજુથી ઉષ્ણતા છે. કઈ બાજુ જશે? શીતળતા બાજુ જશે. તેમ જેને થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો છે, આત્મા અનંત સુખનો અનંત શાંતિનો ઢગલો છે, પર્વત છે, અનંત શાંતિનો દરિયો છે એમ કહો, અનંત શાંતિનો પર્વત છે એમ કહો, એવો જે આત્મા છે. એક બાજુ રાગનો કષાયનો ભડકો છે, અગ્નિની જ્વાળ છે, રાગ આગ દહે સદા તા તે સમામૃત છે, આગ જેવો રાગ છે જેને અગ્નિની ઉપમા આપે છે, અગ્નિની જ્વાળ જેમ બાળે છે. એટલે ભ્રાંતિગત જીવો માટે દીપચંદજી એમ કહે છે અનુભવ પ્રકાશમાં કે કષાયની મંદતા થઈ તો ઘણા જીવ રાજી થાય છે, રાગમાં રાજી થાય છે. કષાયની મંદતાના રાગમાં રાજી થાય છે એ કોના જેવો છે? કે અગ્નિ લાગે ત્યારે એમ કહે કે મને તો દીવાનો પ્રકાશ થયો, લાગે છે અગ્નિની જાળ અને કહે મને તો આવો બંધારો હતો અને બદલે દીવો પ્રગટ્યો, અરે ભરખાઈ ગયો છે આમાં અગ્નિની અંદર મરખાઈ જઈશ કે દીવો નથી પૂટ્યો, અગ્નિની ઝાળ લાગે છે ને એમાં ખાક થઈ જાય, એવી ઊંધી કલ્પના કરી શકાય નહીં. સમગ્ર અધિકાર માં ઘણી વાતો આવી છે, પણ નિર્જરા તો સમગ્ર થી વિશિષ્ટ ભાવ હોવાથી એમાં જરા વધારે ખુલીને વાત આપી છે. નામ દશાનો અંતરબાહ્ય ચિતા એટલે સમય સાર નો આખો નિર્જરા અધિકાર છે. સિદ્ધાંત હોય તેમ જેને થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો છે, આત્માના સુખનો જગતમાં જેને સુખ કહે છે એને અહીંયા સુખ કહેવા માંગતા નથી, એને તો અહીંયા દુઃખના નામથી કહેશે, એને સુખના નામથી નહીં કહે પણ દુઃખના નામથી કહેશે, કેમકે એમાં આકુલતા છે. સુખનું લક્ષણ તો નિરાકુલતા તે સુખનું લક્ષણ છે, આકુલતા તે દુઃખનું લક્ષણ છે અને નિરાકુલતા તે સુખનું લક્ષણ છે. તેમ જેને થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો છે, જેને થોડી પણ શાંતિનું વેદન વર્તી રહ્યું છે, પછી ચાખ્યો છે એની હજી પણ એને શાંતિનું વેદન વર્તી રહ્યું છે. એટલે એમ કહ્યું કે શુદ્ધોપયોગમાં તો શાંતિનો સ્વાદ ચાખ્યો, આનંદનો અભિનય અનુભવ કર્યો, પછી એ સ્વાદ દુરુપયોગ છૂટતા એ સ્વાદ છૂટ્યો તો સર્વથા છૂટ્યો પણ નહીં, જેને કોઈ પણ શાંતિનું વેદન વર્તી રહ્યું છે. જ્ઞાન ધારામાં જેને સુખની ધારા શાંતિની ધારા જેને ચાલુ છે, સાવ કાંઈ મટી ગયું છે પરિણામ અને એમ છે નહીં. આ જરા અંતર પરિણતિનો વિષય લીધો છે, જે બાહ્ય વિકલ્પના અને બાહ્ય પ્રવૃત્તિના કાળમાં પણ ધર્મીને સમય દ્રષ્ટિને મોક્ષ માર્ગને ચાલુ પરિણામ રહે છે, ચાલુ પરિણતિ રહે છે એની વાત લીધી છે. કે જે બાહ્ય ક્રિયામાં અજ્ઞાન ભાવે કરેલા કર્મના ઉદય અનુસારની ક્રિયા હોવાથી બીજા અજ્ઞાની જેવી લાગતી હોવાને લીધે ઓળખાણની અંદર એક ગુણવાનું કારણ બને છે, અથવા ન ઓળખવાની અંદર નિમિત્ત પડે છે, ન ઓળખવાની અંદર નિમિત્ત પડે છે. નિરંતર ચાલુ છે. આ તો વિચાર શું કરવાનો, અનંત કાળમાં દુર્લભમાં દુર્લભ યોગ એવો સંતોષનો યોગ છે અને એવો યોગ અનંત વાર મળ્યો છે. પાછો દુર્લભ હોવા છતાં અને ક્વચિત અનંત કાળે મળતો હોવા છતાં પણ એટલો અનંત કાળ પોતે ભૂતકાળમાં પસાર કર્યો છે કે અનંત વાર મળ્યો છે. પણ આવી બહારની સ્થિતિને અંદર સ્થિતિમાં અંદરની સ્થિતિમાં ફેર હોવાથી એની ઓળખાણ દુર્લભ રહી છે, કઠિન રહી છે, અને તેથી એની ઓળખાણ નહીં થવાથી જીવ માર્ગ પામ્યો નથી. એક વાર પણ જો ઓળખે માર્ગ પામી જાય, એનો છુટકારો થઈ જાય. જ્ઞાન દશાની જે વાત કરે છે, જ્ઞાન દશાના બોલ આવે છે, એની પાછળ હેતુ આ છે કે કોઈ પણ રીતે જીવ જ્ઞાનીને ઓળખી શકે તો એનો નિવેડો થાય. નથી ઓળખ્યો એમાં તો એનું પરિભ્રમણ ચાલુ રહ્યું છે, પણ ઓળખે તો એનો નિવેડો થાય. સુરેશજીનો 194 નંબરનો પત્ર આ જ વિષય ઉપર છે. 194 અથવા તો એનું સ્વરૂપ ઓળખવાની એને મહેનત નથી કરી, પરિચય કર્યો નથી, સત્સમાગમ કર્યો નથી, અને નજીક જઈને એના અંતરવાસી થઈ જાય અથવા એના ચરણવાસી થઈ જાય એને ઓળખાણ કરે. વિવેક માર્ગનું ઓળખાણ થાય તો એને નિવડવાયેલા વિના આ ગેરેન્ટેડ વાત છે. એ વાત પોતે કરે છે, એ ગેરેન્ટેડ વાત છે. એ તો ગુરુદેવ પણ કરે છે. જેને થોડી પણ શાંતિનું મેદાન વર્તી રહ્યું છે એવો જ્ઞાની જીવ દાહથી અર્થાત રાગથી દૂર ભાગે છે અને શીતળતા તરફ ઢળે છે. આ જ્ઞાની આ અંતરંગ પરિણામને ચાલતી સતત પ્રક્રિયા છે અથવા આનંદના જ્ઞાન દશા કહેવામાં આવે છે. જે વિભાવ બાજુથી ભાગતો છે અને સ્વભાવ બાજુથી ઢળતો છે. વિભાવની જેને પીઠ દીધી છે અને સ્વભાવ સમૂહ જે ચાલ જેને ચાલવા માંડ્યું છે એને જ્ઞાન પીઠ. એવા જ્ઞાની છે એને જરા પણ વાઘ પાલવે નહીં. પોતાનું એ જો એનાથી દૂર જાય છે તો પાલવતા નથી એટલે એનાથી તો એ દૂર ભાગે છે. દૂર ભાગવા માટે સતત પ્રયત્ન કરે છે. ક્યારે પણ એ પ્રયત્ન છોડતા નથી અથવા એમનો પુરુષાર્થ ગુણ જે પરિણામ કરે છે એમાં આ પ્રકારનું પ્રયોગીભૂત કાર્ય એમનું ચાલુ ને ચાલુ રહે છે. નિરંતર નિરંતરમાં કોઈ નહીં કે પણ ઊંઘ આવે અને નસકોરા બોલતા હોય તો પણ પરિણામ ક્યાં ગુણ થાય છે. અનંતા ગુણોનું પરિણામ ચાલતું હોય છે. અનંતા ગુણોનું પરિણામ એક સમય બંધ થતું નથી. જે સવળા થયા સવળે માર્ગે જેનું પરિણામ ચાલુ થયું જેને ઉપાય હાથ લાગી ગયો એ માર્ગે ચાલવાના છે. કોઈ પણ સ્થિતિમાં અવળા ચાલે છે, કોઈ પણ સ્થિતિમાં અવળા એ માર્ગે ચાલે છે. અહીંયા શાંતિની અને સુખની મુખ્યતાથી વિષય એટલા માટે લીધો છે કે આખરમાં જીવને કઈ પ્રયોજન છે તો સુખ શાંતિ છે. જે કઈ કરવું છે કે જે કઈ નથી કરવું તો બધું એની પાછળ હેતુને પ્રયોજન હોય તો એને પોતાને સુખ શાંતિ જોઈએ છીએ. અને આ સુખ શાંતિ એ રસ્તો ભૂલેલો હોવાથી બીજા રસ્તે લેવા માંગે છે તો સુખ મળવું મેળવવાને બદલે દુઃખ પ્રાપ્ત કરે છે. એના બદલે જ્ઞાનીની દશા જોઈને જ્યાં સુખ છે જે રીતે પ્રાપ્ત થાય એ સમજે તો એને સુખ શાંતિની અવશ્ય પ્રાપ્તિ થાય.
જય હો જય હો.